આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળાઓનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 21 ઓગસ્ટને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આજે લગભગ 1 અઠવાડિયું પૂરું થયું અને શ્રાવણમાં આવતા તહેવારો ઘરે ઉજવાઈ રહ્યા છે અને તે માટેનું સ્પેશિયલ કહી શકાય તેવું ખાવાનું, તેવી વાનગીઓ બની રહી છે. મિત્રો, બદલાયેલા સમયમાં હવે એવું થયું છે કે આખું વર્ષ ગમે તે તહેવાર નિમિત્તે સ્પેસિફિક બનતી વાનગીઓ આપણે ખાતા જોઈએ. એટલે પહેલાં હતું કે શ્રીખંડ તો હોળીએ જ ખાવો અને દશેરાએ ફાફડા જલેબી, એવી વાત, એવી નવાઈ હવે રહી નથી. પણ અમારા દક્ષિણ ગુજરાતની વાત કરું તો રાંધણ ચોથે બનતી અને શીતળા સાતમે ખવાતી ગોળી દાળની ઘરી, વડા હજુ એ આ તહેવાર સ્પેસિફિક છે. એટલે કે આ તહેવાર વગર આખું વર્ષ બનતા નથી, એટલે એ પૂરતી આ તહેવારની રાહ જોવાની ટેવ પડી છે. તમે આ શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કે વ્રત કરો છો? અને એ જવા દો, પણ મારા રસની વાત, એટલે કંઈક ખાવાનું એવું કંઈક ખાસ બનાવો છો? અમારી સાથે તમે શેર કેમ નથી કરતા? તો અમારો નંબર છે 0439799767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો તારીખ 21 ઓગસ્ટ અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. ઓસ્ટ્રેલિયામાં સ્કિલ્ડ માઇગ્રેશનની દેશની ઉત્પાદકતા વધારવા માટે કેટલી જરૂર છે તેના પર ચાલી રહેલી સંસદીય તપાસમાં ઘણી મહત્વની વાતો સામે આવી છે. માઇગ્રેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્ટ્રેલિયાના CEO પીટર વાન વ્લિટે જણાવ્યું છે કે અત્યારે ઓસ્ટ્રેલિયામાં જન્મનો દર ઘણો ઓછો છે, એટલે કે કુટુંબ દીઠ સરેરાશ 1.5 બાળકો છે, જેના કારણે કુશળ સ્થળાંતર કરનારા એટલે કે સ્કિલ્ડ માઇગ્રેશન વગર ઓસ્ટ્રેલિયા વસ્તીના મોટા સંકટનો સામનો કરી શકે છે. અભ્યાસો દર્શાવે છે કે બહારથી આવતા કુશળ કામદારો સામાન્ય રીતે વધુ યુવાન અને હોશિયાર હોય છે, જે ઓસ્ટ્રેલિયાના સરેરાશ નાગરિકોની સરખામણીમાં દેશના અર્થતંત્ર માટે ઘણા વધુ ફાયદાકારક સાબિત થાય છે. આગળ વાત કરીએ ન્યૂ સાઉથ વેલ્સની. ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ ઇમરજન્સી સર્વિસના કમિશનર માઇક વાસિંગે ગુમ થયેલી હાઇકર લીલી હૂપરના પરિવારની જાહેરમાં માફી માંગી છે, કારણ કે એક મોટી ગેરસમજને કારણે પરિવારને પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે લીલી જીવતી મળી આવી છે. વાસ્તવમાં એક કોડવર્ડને કારણે આ ગેરસમજ થઈ હતી અને ગઈકાલે બપોરે શોધખોળ કરી રહેલા સ્વયંસેવકોને 18 વર્ષીય લીલીનો મૃતદેહ મળ્યો હતો. કમિશનરે જણાવ્યું કે આ શોધખોળમાં સેંકડો SEA સ્વયંસેવકોએ દિવસ રાત એ કર્યા હતા. રાજકારણ સમાચાર પર નજર નાખીએ તો લિબરલ સાંસદ જેન હ્યુમે જણાવ્યું છે કે ગત ફેડરલ ચૂંટણી દરમિયાન લેબર, ગ્રીન્સ અને અપક્ષ ઉમેદવારોની સભાઓમાં હોબાળો મચાવવા માટે કટ્ટરપંથી કાર્યકરોને પૈસા આપવામાં આવ્યા હતા તે વાતથી તેઓ બિલકુલ અજાણ હતા. અહેવાલો મુજબ પ્લેમાઉથ બ્રેથેન ક્રિશ્ચિયન ચર્ચના વડીલોએ ગઠબંધનના વિરોધી ઉમેદવારોને પરેશાન કરવા માટે આ જમણેરી કાર્યકરોને નાણાં ચૂકવ્યા હતા. ચર્ચે આ આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. જ્યારે જેન હ્યુમે કહ્યું છે કે આ ગંભીર આરોપોની યોગ્ય તપાસ થવી જરૂરી છે. બીજી તરફ ન્યૂ સાઉથ વેલ્સના પૂર્વ પોલીસ મંત્રી ડેવિડ એલિયટ આજે રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી પંચ આઈકેક સમક્ષ સાક્ષી તરીકે હાજર થયા છે. લિબરલ પાર્ટીના નેતાઓ એક ફરાર પ્રોપર્ટી ડેવલપર અને કેથલિક સ્કૂલ્સ ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચેના કથિત કનેક્શનની તપાસના ભાગરૂપે તેઓ પોતાની જુબાની આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એલિયટ પર કોઈ ખોટા કામનો આરોપ નથી અને તેમણે જુબાની આપતા પહેલા પત્રકારો સાથે થોડી વાત પણ કરી હતી. પાકિસ્તાનમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની તબિયત લથડતા તેમને ઇસ્લામાબાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 3 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં બંધ ખાનના વકીલોનું કહેવું છે કે તેમની જમણી આંખથી જોવાની ક્ષમતા ઘણી ઓછી થઈ ગઈ છે. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે આ અઠવાડિયે જ સરકારને આદેશ આપ્યો હતો કે ખાનને 48 કલાકની અંદર શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલ ખસેડવામાં આવે અને તેમના અંગત ડોક્ટર સહિતના તબીબી બોર્ડ પાસે તેમની તપાસ કરાવવામાં આવે. રમતગમતના સમાચારની વાત કરીએ તો સિડની સ્વાન ક્લબના સિનિયર કોચ ડીન કોક્સ અને કેપ્ટન કેલમ મિલ્સે આ અઠવાડિયે ક્લબમાં થયેલા ભારે વિવાદ માટે માફી માંગી છે. ગયા રવિવારે મેલબર્ન એસેન્ડન સામેની મેળવેલી જીત બાદ ક્લબના નિયમો અને ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ આઇઝેક હિની, નિક બ્લેકી, ચેડ વોર્નર, રિલે બાઇસ અને જેમ્સ જોર્ડનને બાકીની આખી સિઝન માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ આખા મામલે પોલીસ પણ જાતીય શોષણના આરોપોની તપાસ કરી રહી છે, જો કે હજુ સુધી કોઈ સત્તાવાર આરોપો ઘડાયા નથી. તો આ હતા તારીખ 21 ઓગસ્ટના સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, વિઝાના બહાને એટલે કે સ્પોન્સરશિપના નામે શોષણ અને સ્કેમ નવી વાત નથી. જો કે હાલમાં જ એક એજકેરમાં થયેલી અને આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી તેણે ચકચાર મચાવી છે. મેળવીએ વિગતો આ અહેવાલમાં.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આજે SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયામાં વિદેશી કામદારોના શોષણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે એક એજ કેર એટલે કે વૃદ્ધાશ્રમ સંચાલક સામે કડક કાર્યવાહી કરી છે. આ સંસ્થાએ પોતાના વિદેશી કર્મચારીઓ પાસેથી ગેરકાયદેસર રીતે સ્પોન્સરશીપ અને વિઝા સંબંધિત ખર્ચ વસૂલ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં વિદેશથી આવીને કામ કરતા માઇગ્રન્ટ અને કર્મચારીઓનું શોષણ કરનારા સામે સરકારે લાલ આંખ કરી છે. ન્યૂ સાઉથ વેલ્સના સાઉથ કોસ્ટમાં આવેલા એક એજ કેર સંચાલક પર બોર્ડર ફોર્સ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. આ સંસ્થાએ વિદેશી કામદારો પાસેથી ગેરકાયદેસર રીતે સ્પોન્સરશીપના પૈસા વસૂલ્યા હતા અને હવે તેમણે $1,18,197 પાછા ચૂકવવા પડશે. આખો ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો જ્યારે કોઈ વ્યક્તિએ બોર્ડર વોચ પોર્ટલ પર આ ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સને આ અંગેની ફરિયાદ કરી. ફરિયાદ મળતા જ ગૃહ મંત્રાલયના સ્પોન્સર મોનિટરિંગ યુનિટે આ મામલે તપાસ શરૂ કરી દીધી. ABFના અધિકારીઓએ અચાનક જ આ એજ કેર સંસ્થાની મુલાકાત લીધી અને ત્યાંના કામદારો તથા કંપનીના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરી. તપાસમાં મોટો ખુલાસો થયો કે કંપનીએ સ્કિલ ઇન ડિમાન્ડ વિઝા હેઠળ કુલ 19 કામદારોને સ્પોન્સર કર્યા હતા, જેમાંથી 13 કામદારો સાથે મોટો અન્યાય થયો હતો અને તેમની પાસેથી વિઝા તેમજ સ્પોન્સરશીપનો ખર્ચો પણ વસૂલવામાં આવ્યો હતો, જે ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન કાયદા હેઠળ સખત પ્રતિબંધિત અને ગેરકાયદેસર છે. તપાસ દરમિયાન ખાસ કરીને 2 કામદારોએ અધિકારીઓને પુરાવા સાથે જણાવ્યું કે તેમણે આ વિઝા મેળવવા માટે અનુક્રમે 17,449 અને 19,847 જેવી મોટી રકમ પોતાના ખિસ્સામાંથી કંપનીને ચૂકવવી પડી હતી. ઓસ્ટ્રેલિયામાં કામચલાઉ વિઝાધારકોને શોષણથી બચાવવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં કોઈપણ મંજૂર થયેલા સ્પોન્સર માલિક માટે કામદારો પાસેથી સ્પોન્સરશીપનો ખર્ચ વસૂલવો, બદલવો કે તેમના માથે ઢોળવો કાયદાકીય રીતે ગુનો છે. ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં કંપનીએ પોતાની આ ભૂલો સ્વીકારી લીધી હતી અને તમામ 13 પીડિત કર્મચારીઓને તેમના પૂરા પૈસા પાછા ચૂકવીને પોતાની આ ગંભીર ભૂલ સુધારવા માટે પગલાં લીધા હતા. આ ગંભીર નિયમ ભંગ બદલ હવે એજ કેર સંસ્થા પર આગામી 6 મહિના સુધી કોઈપણ નવા કર્મચારી માટે સ્પોન્સરશીપ અરજી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ કેસ ખાસ એજ કેર સેક્ટરને કડક ચેતવણી પણ આપવામાં આવી છે. આ અંગે એબીએફના એક્ટિંગ કમાન્ડર ટીમ થોર્લીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ તપાસ દર્શાવે છે કે વિદેશી કામદારોનું શોષણ રોકવા અને સ્પોન્સરશીપના નિયમોનું પાલન કરવા માટે બોર્ડર ફોર્સ કેટલી ગંભીરતાથી કામ કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જે પણ નોકરીદાતાઓ કાયદાથી બચવાનો કે નિયમો તોડવાનો પ્રયાસ કરશે તેમને શોધી કાઢવામાં આવશે, તેમની તપાસ થશે અને તેમને જવાબદાર ઠેરવવામાં આવશે. બોર્ડર ફોર્સ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં આવી અચાનક અને ટાર્ગેટેડ તપાસ ચાલુ રાખશે. જો કોઈને પણ આવી શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઇમિગ્રેશન ગુનાની માહિતી મળે તો તેઓ બોર્ડર વોચ વેબસાઇટ પર જઈને પોતાનું નામ આપ્યા વિના પણ ઓનલાઈન રિપોર્ટ કરી શકે છે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષાણ દેસાઈ પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું સ્પોન્સરશીપના નામે થતા શોષણ અંગે. મિત્રો, બુધવારના કાર્યક્રમમાં અમારા નિયમિત શ્રોતા હેમલતાબેને સંદેશ મોકલ્યો હતો કે તેમને કાર્યક્રમ અને પ્રસ્તુતિ ખૂબ ગમ્યા, ખાસ કરીને કાર્યક્રમમાં વગાડવામાં આવેલો ગરબો અને છેલ્લે વગાડવામાં આવેલું એક સુંદર ગીત. ખૂબ ખૂબ આભાર હેમલતાબેન. મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર. પ્રસ્તુત કરે છે ભવેનભાઈ કચ્છી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 20 ઓગસ્ટ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. શિક્ષણમાં સુધારા માટે યુવાનો આંદોલન કરી રહ્યા છે ત્યારે યુવા પેઢીને આકર્ષવા માટે મોદી સરકારે એક દેશવ્યાપી કાર્યક્રમની તૈયારી કરી દીધી છે, જેમાં જેન ઝીને નજરમાં રાખીને સરકારે તમામ કેન્દ્રીય મંત્રીઓને નવી જવાબદારી સોંપી છે, જે હેઠળ કેન્દ્રીય મંત્રી દરરોજ એક યુનિવર્સિટીની મુલાકાત લેશે કે જેથી વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરી શકાય અને તેમની ચિંતાઓને સમજી શકાય. આ અભિયાનને વન ડે વન યુનિવર્સિટી નામ અપાયું છે, જેનો હેતુ સરકાર અને જેન ઝી વચ્ચેનો સંબંધ અને સંવાદ વધારવાનો છે. સાથે જ દેશને અસર કરનારા મુદ્દાઓ ઉપર યુવાનોનો અભિપ્રાય લેવામાં આવશે. સરકાર દ્વારા યુવાનો કે વિદ્યાર્થીઓ માટે શું યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તે પણ યુવા પેઢીને જણાવવામાં આવશે. મોદી પોતે પણ સોશિયલ મીડિયામાં સક્રિય રહેશે અને સાંસદો ધારાસભ્યોને પણ ડિજિટલ પ્લેટફોર્મ પર નાગરિકો અને યુવા જગતની અપેક્ષાઓનું સમાધાન થાય તેમ વાતચીતનું આદાન પ્રદાન કરવા માટે જણાવશે. અરુણાચલ પ્રદેશની સરહદ પર ચીનની ઘૂસણખોરીના દાવાઓને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ફગાવી દીધા છે. રિજિજુએ કહ્યું છે કે જે લોકો એમ જણાવે છે કે ચીન ભારતની સરહદમાં 60 કિલોમીટર અંદર આવી ગયું છે અને કેટલાક વિડીયો શેર કરે છે તે ખોટા છે. રિજિજુએ આ સાથે કહ્યું કે સીમા પર સમસ્યા ચોક્કસ છે. અરુણાચલ પ્રદેશના ગામોના કેટલાક લોકોએ સરહદમાં પ્રવર્તી સ્થિતિ અને શંકાસ્પદ હિલચાલ વિશે ચિંતા વ્યક્ત કરી છે તે વ્યાજબી પણ છે, પણ ચીન સરહદમાં ઘૂસી ચૂક્યું છે તે કહેવું યોગ્ય નથી. કેટલાક ભારત વિરોધી તત્વો જાણી જોઈને આવો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે. રિજિજુએ એમ પણ ઉમેર્યું કે આ સ્થિતિનો અર્થ એ ન કાઢવો જોઈએ કે ચીને કોઈ ભારતીય ગામો પર કબજો કરી લીધો છે. તેમણે જણાવ્યું કે સીમાંકન ન થવાના કારણે ચીન કેટલાક વિસ્તારો પર પોતાનો દાવો કરે છે, તો એવું નથી કે તેઓ આવ્યા અને આપણા ગામ પર કબજો કરી લીધો. કેટલીક જમીનો પર તેમની નજર ચોક્કસ છે કારણ કે ત્યાં સીમાંકન નથી થયું. ચીનની આવી ઘૂસણખોરીની ખોટી માહિતી ફેલાવવાથી ત્યાં તૈનાત આપણી સેનાના જવાનો અને સુરક્ષા દળોનું મનોબળ તૂટે છે. આ યોગ્ય નથી. રિજિજુએ કહ્યું કે ભારતે સીમા પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. સેના અને ભારત તિબેટ સીમા પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. રિજિજુનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત સરકારે અરુણાચલ પ્રદેશમાં 27 જગ્યાઓ અને ભૌગોલિક વિશેષતાઓને સર્વે ઓફ ઇન્ડિયાના સત્તાવાર નકશાઓમાં માનક નામોથી ઓળખવાનો નિર્ણય કર્યો છે. ભારતે વારંવાર આ મુદ્દા પર જોર આપ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે. વિદેશ મંત્રાલયે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે ભારત ચીન સંબંધો માટે લાઇન ઓફ કંટ્રોલ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી બહુ મહત્વની છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતિના પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના માતા સોનિયા ગાંધીની આત્મકથાનું કવર પેજ લોન્ચ કર્યું છે. સોનિયા ગાંધી દ્વારા લખાયેલી આ આત્મકથાનું નામ બિલોંગિંગ એ જર્ની ઓફ લવ છે. અલ્ફ્રેડ એ નોફ પબ્લિશર દ્વારા આ પુસ્તક 10 નવેમ્બર 2026 રોજ પ્રકાશિત કરવામાં આવશે. આ પુસ્તકમાં સોનિયા ગાંધીનું અંગત જીવન, પ્રેમ, પરિવાર અને ભારતના રાજકારણમાં તેમની સફરના અનુભવો આલેખવામાં આવ્યા છે. પુસ્તકના પ્રકાશન અંગે પ્રકાશક દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં સોનિયા ગાંધીએ પણ પોતાના મનની વાત રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે અંગત દુઃખ, દિલ તૂટવા અને આઘાતજનક પરિસ્થિતિઓના કારણે જ હું જાહેર રાજકારણની દુનિયામાં આવી છું. મેં મારી સાથે જોડાયેલી ગોપનીયતા અને અંગત જીવનને ખૂબ જ સાચવીને રાખ્યા છે. મારી જિંદગી વિશે લખવું એ મારા માટે સરળ નહોતું, કારણ કે તેના માટે મારે મારા મનમાં ઊંડે છુપાયેલા અનુભવો અને ક્ષણોને દુનિયા સામે ખુલ્લા મૂકવાના હતા. પુત્ર રાહુલ ગાંધીએ પણ આ પ્રસંગે ભાવુક શૈલીમાં પોસ્ટ મૂકીને તેમના માતા સોનિયા ગાંધીના જીવન અને મજબૂત મનોબળ બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. મહારાષ્ટ્રમાં જ નહીં, સમગ્ર ભારતના સોશિયલ મીડિયામાં આઈએએસ અધિકારી તુકારામ મુંઢે સૌથી વધુ ચર્ચામાં છે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તરીકેનો પદભાર ગત મે મહિનામાં સંભાળ્યા બાદ તેમણે સમગ્ર મહારાષ્ટ્રમાં ભેળસેળ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં 1100થી વધુ દરોડા, 165 લાયસન્સ સસ્પેન્ડ, ₹50-55 કરોડની કિંમતનો અસુરક્ષિત ખાદ્ય પદાર્થ જપ્ત કર્યો છે. એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ મૂકવા ઉપરાંત હવે પાન મસાલાની જાહેરાત મામલે બોલિવૂડ કલાકારોને નોટિસ ફટકારીને તેઓએ ચકચાર જગાવી છે. તેમની કામગીરીથી તેમણે દેશના નાગરિકોના દિલ જીત્યા છે. તુકારામ મુંઢે માત્ર તેમની કડક કાર્યવાહી માટે જ નહીં, પરંતુ વારંવાર થતી બદલીઓના કારણે પણ જાણીતા છે. તેમને જે પણ વિભાગમાં જવાબદારી સોંપાય છે ત્યારે આ જ રીતે સપાટો મચાવી દે છે. તેમની આશરે 21 વર્ષની કારકિર્દીમાં 25 વખત બદલી થઈ ચૂકી છે. ઘણીવાર તો એક જ વર્ષમાં 2 કે 3 વખત તેમની બદલી કરવામાં આવે છે. નિયમોના ઉલ્લંઘન અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવતા હોવાથી તેમના સમર્થકો તેમને સિંઘમ આઈએએસ તરીકે ઓળખે છે. રાજકીય દબાણ કે પ્રભાવશાળી લોકોની પરવા કર્યા વિના કામ કરવાની તેમની છબીએ તેમને આ ઓળખ અપાવી છે. દેશના નાગરિકોએ સોશિયલ મીડિયા પર એવી માંગ કરી છે કે બધા જ અમલદારો, પોલીસ વિભાગ અને મંત્રીઓ તુકારામ સરની જેમ કેમ કામ ન કરી શકે. દારૂબંધી ધરાવતા ગુજરાતના ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં ખુલ્લેઆમ વેચાયેલા કેમિકલયુક્ત ઝેરી નકલી દારૂના સેવનથી 6થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 21 જેટલા લોકોની ગંભીર હાલત છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવથી સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગૃહ વિભાગે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દીધી છે. ભાવનગર જિલ્લા પોલીસ વડાએ સ્વીકાર કર્યો હતો કે આ એક લઠ્ઠાકાંડ છે. તેમણે જણાવ્યું હતું કે આ ઝેરી દારૂ ક્યાંય બહારથી લાવવામાં નહોતો આવ્યો, પરંતુ ભાવનગરમાં જ એનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. દારૂ બનાવવા માટે જરૂરી મેથેનોલ, ઇથેનોલ અને એસેન્સ સહિતના કેમિકલ્સ અલગ અલગ જગ્યાએથી લાવવામાં આવ્યા હતા. અમદાવાદના સરખેજના એક ટ્રાન્સપોર્ટર મારફતે આ સામગ્રી બીજા સ્ટેટમાંથી લાવીને ભાવનગરમાં ડિલિવર કરવામાં આવતી હતી. ગુજરાત અને મધ્યપ્રદેશના મૂળ ઉજ્જૈનના સાગરીતોએ સાથે મળીને નકલી દારૂનું નેટવર્ક ઊભું કર્યું હતું. ખાસ કરીને તેઓ અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી મિથેનોલ સહિતનું કેમિકલ ખરીદીને લાવતા હતા. તેઓ ભાવનગરના એક ઘરમાં મિથેનોલ યુક્ત દારૂ તૈયાર કરતા હતા. આ દારૂ તેઓ વિદેશી અને દેશી દારૂની બ્રાન્ડ રેપર ધરાવતી ખાલી બોટલોમાં ભરી દેતા હતા. આ માટે તેઓ સસ્તા દારૂની નકલી બોટલો, ઢાંકણા અને નકલી સ્ટીકરો પણ તૈયાર કરાવવા માંડ્યા હતા. આવી તૈયાર થયેલી 250 બોટલનું વેચાઈ ગઈ હોવાનું આરોપીએ કબૂલ્યું છે, જેમાંથી પોલીસે 130થી વધુ બોટલ જપ્ત કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ કે ઉત્પાદન કરતા એકમો પર દરોડા પાડવા પોલીસ તંત્ર સાબદું બન્યું છે. ટાટા સન્સની વાર્ષિક સાધારણ સભા બેઠક જરૂરી સંખ્યામાં સભ્યો હાજર ન રહેતા મોકૂફ રાખવામાં આવી હતી. છેલ્લા 100 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ટાટા સન્સે AGM એટલે કે વાર્ષિક સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય લીધો હોય. સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ તરફથી સંયુક્ત રીતે નામાંકિત કરવામાં આવતા પ્રતિનિધિને લઈને વર્તમાન નિયામક નિયંત્રણના કારણે મુશ્કેલી ઊભી થઈ છે. અગાઉ ગયા અઠવાડિયે ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરનને તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. અને છેલ્લે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં એક હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અગ્નિકાંડમાં 9 બાંગ્લાદેશી નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ભોગ બનનાર તમામ લોકો તબીબી સારવાર કરાવવા માટે કોલકાતા આવ્યા હતા અને આ હોટલમાં રોકાયા હતા. મધરાતે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં ધુમાડાના ગોટે ગોટના સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ જતા અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનામાં દાઝી ગયેલા 6 લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોલકાતાની આ કરુણાંતિકા પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાઓમાં થોડા દિવસો બનેલી આગની ઘટનાના થોડા દિવસો બાદ જ બની છે. બીરભૂમની તે ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા હતા. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, 26 ઓગસ્ટથી SBSના અત્યંત અપેક્ષિત નવા ઓસ્ટ્રેલિયન ડ્રામા ધ એરપોર્ટ ચેપ્લેનને નિહાળવાનું ચૂકશો નહીં, જે SBS અને SBS ઓન ડિમાન્ડ પર પ્રસારિત થશે. હ્યુગો વિવિંગ અને બ્રેકઆઉટ સ્ટાર શબાના અઝીઝ અભિનીત ધ એરપોર્ટ ચેપ્લેન પ્રેક્ષકોને અતિવ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની દુનિયામાં લઈ જાય છે, જે ત્યાં કાર્ય કરતા કર્મચારીઓના સંઘર્ષ, વિજય અને અણધાર્યા જોડાણો પર આધારિત છે. રમૂજ અને હૃદયસ્પર્શી ક્ષણો સાથે એરપોર્ટ ચેપ્લેન માઇગ્રેશન, વિઝા અને કૌટુંબિક વિભાજનની વાર્તાઓને ઉજાગર કરે છે તથા એરપોર્ટ પર મુસાફરોના સંબંધ, વિસ્થાપન, પુનર્મિલન, આનંદ, દુઃખ અને પરિવહન દરમિયાન થતા જીવનના અનુભવોને અનુસરે છે. SBS અને SBS ઓન ડિમાન્ડ પર 26 ઓગસ્ટથી એરપોર્ટ ચેપ્લેન તમે નિહાળી શકશો. દર બુધવારે રાત્રે 8:30 વાગે ડબલ એપિસોડ પ્રસારિત થશે. મિત્રો, હવે વધીએ કાર્યક્રમમાં આગળ અને મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના રમત જગતના સમાચાર પર નજર નાખીએ. ભારતે શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં 165 રનથી પરાજય આપ્યો હતો. ભારતે પ્રથમ ઇનિંગમાં પડિક્કલના 167 અને KL રાહુલના 82 રનની મદદથી 462 રન કર્યા હતા. શ્રીલંકા તેની પ્રથમ ઇનિંગમાં દિનુસાના 100 અને ડિકવેલાના 80 રનના સહારે 254 રન બનાવી શક્યું હતું. સ્પિનર માનો સુથારે 4 અને જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. જાડેજા આ સાથે બોથમ, કપિલ દેવ, વેટ્ટોરી પછી ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન કરવા ઉપરાંત 350 વિકેટ ઝડપનાર ક્રિકેટ ઇતિહાસનો 4થો અને ભારતનો 2જો ઓલરાઉન્ડર બન્યો હતો. ભારતે પ્રથમ ઇનિંગની 178 રનની સરસાઈ મેળવી હતી. ભારતે બીજી ઇનિંગમાં 193 રન કર્યા હતા. ઋષભ પંતે સૌથી વધુ 66 રનનું યોગદાન આપ્યું હતું. જીતવા માટેના 374ના ટાર્ગેટ સામે શ્રીલંકા 206 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. પ્લેયર ઓફ ધ મેચ માનવ સુથારે 55 રનમાં 6 વિકેટ ઝડપી હતી. ટેસ્ટમાં માનવ સુથારે 10 વિકેટ લીધી હતી. હવે બીજી અને આખરી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાતી વર્લ્ડ કપ હોકી ટુર્નામેન્ટમાં ભારત તેના ગ્રુપમાં 2 જીત અને 1 હાર સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ્યું છે. ભારતે તેના ગ્રુપમાં વેલ્સ અને પાકિસ્તાન સામે વિજય અને ઇંગ્લેન્ડ સામે પરાજય સહન કર્યો હતો. ભારતે પાકિસ્તાનને 5-3થી પરાજય આપ્યો હતો. હવે ભારતે ઈ ગ્રુપમાં આગેકૂચ કરી છે, જેમાં તેઓને આવતીકાલે નેધરલેન્ડ અને સોમવારે આર્જેન્ટિના સામે રમવાનું છે. તેમના ગ્રુપમાં અન્ય ટીમ ઇંગ્લેન્ડ છે, પણ તેની સામે ભારત અગાઉના ગ્રુપમાં રમી ચૂક્યું હોય તેઓને ઇંગ્લેન્ડ સામે આ વખતના ફોર્મેટ પ્રમાણે નથી રમવાનું. ગ્રુપ ઈમાં ટોપ 2 રહેનાર ટીમ સેમીફાઇનલમાં પ્રવેશશે. ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ 3-3 પોઈન્ટ મેળવીને ઉતરશે, જ્યારે ભારત તેના ગ્રુપમાં ઇંગ્લેન્ડ સામે અગાઉ હારી ચૂક્યું હોય 1 પોઈન્ટ વગર આગેકૂચ કરી રહ્યું છે. તે જોતા તેઓને ગ્રુપ એની બંને મેચ જીતવી પડે તે પ્રકારનું દબાણ છે. ભારત 1975 પછી વર્લ્ડ કપ જીત્યું નથી. તેના કરતાં પણ નિરાશાજનક રેકોર્ડ એ છે કે ભારત 1975 પછી એક પણ વખત વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પણ નથી પ્રવેશ્યું. મહિલા વિભાગમાં ભારતની ટીમે ચીન અને ઇંગ્લેન્ડ સામે ડ્રો અને સાઉથ આફ્રિકા સામે વિજય સાથે વર્લ્ડ કપના આગળના મુકામ પર ગ્રુપમાં સ્થાન મેળવીને આગેકૂચ કરી છે. અને છેલ્લે દિલ્હીમાં રમાઈ રહેલી વર્લ્ડ બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના લક્ષ્ય સેન અને આયુષ સેઠી પુરૂષ વિભાગની સિંગલ્સમાં હારી જઈને બહાર થઈ ગયા છે, જ્યારે મહિલા સિંગલ્સમાં પીવી સિંધુનો પણ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ચીનની વાંગ ઝી સામે 21-11, 15-21, 21-17 પરાજય થયો હતો. આમ હવે મેડલ જીતવાની આશા મહિલા ડબલ્સની જોડી ગાયત્રી અને ત્રિષા તેમજ પુરૂષ વિભાગ ડબલ્સમાં સાત્વિક અને ચિરાગની જોડી પાસે જ રહી છે. તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર રમત જગતના. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, અલ નિનો આ નામ સાંભળી જ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને સૂકા ભઠ્ઠ મોસમના વિચારોમાં ખોવાઈ જાય છે. પ્રશાંત મહાસાગરમાં બદલાતું તાપમાન અડધી દુનિયાના વાતાવરણમાં પલટો લાવી દે છે. હવે આ અલ નિનોની અસર વધુ તીવ્ર થાય તેવી વકી છે. તો ચાલો મેળવીએ આ અંગેની વિગતો આ અહેવાલમાં મીરાનીબેન પાસેથી.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ગુજરાતી ને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, યુરોપથી પેસેફિક સુધી હવામાનમાં જે ભારે ફેરફારો થઈ રહ્યા છે તેના કારણે વિશ્વભરના સમુદાયો અને વન્યજીવો માટે તે વિનાશક બની રહ્યું છે. કારણ કે વૈજ્ઞાનિકો અલ નિનોની અસર વધુ તીવ્ર થઈ શકવાની ચેતવણી આપી રહ્યા છે. આગામી મહિનાઓમાં હવામાન પ્રણાલી વધુ ઝડપથી સક્રિય થઈ શકે છે, ત્યારે નિષ્ણાંતો કહે છે કે આ સંજોગોના આધારે આ વધતા સંકટથી કોઈપણ દેશ બાકાત નહીં રહે. વધુ જાણીએ આ અહેવાલમાં.
SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
જ્યારે વિશ્વભરના લોકો સુપર ટાઇફૂન, આગ, પૂર, ભારે ગરમીના મોજા અને વિનાશક ભૂકંપનો સામનો કરી રહ્યા છે, ત્યારે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ કહે છે કે હવે ખરેખર અલ નિનો આવી ગયું છે. અલ નિનો ખાલી દરવાજે આવીને નથી ઊભું, પરંતુ તે એટલું ખતરનાક છે કે આખે આખું ઘર ઉડાવી દેશે, ગરમીમાં વધારો કરશે અને ઘણી બધી સમસ્યા સર્જાશે.
El Niño is not just knocking on the door, it risks blowing the house down. Turning up the heat, disrupting food and water systems, and hitting the vulnerable the hardest.
UN seasonal outlook અનુસાર અલ નિનો આવી ગયું છે અને જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે તે વધુ મજબૂત બનશે. લગભગ 9-12 મહિના સુધી ચાલતા આ અલ નિનોને મજબૂત માનવામાં આવે છે, જે યુએન વર્ગીકરણ પ્રણાલી હેઠળ 4-3 ક્રમનું ઉચ્ચતમ સ્તર છે. યુનિવર્સિટી ઓફ રીડિંગમાં ક્લાઇમેટ રિસ્ક એન્ડ રેઝિલિયન્સ વિભાગના પ્રોફેસર લી સ્ટીફન કહે છે કે આ અલ નિનો હવામાનને વધુ ખરાબ કરી શકે છે.
The forecasts are showing that this could be a very strong El Nino event this year. The words super El Nino have been used, but this is not a technical term that's used by the scientific community. What it means is that that anomaly in terms of the sea surface temperatures is much larger than normal El Nino events. And we're still not yet sure what that means in terms of impacts and whether we're going to see a stronger influence of the Pacific Ocean on weather patterns this year than in previous years.
દર 2-7 વર્ષે બનતા અલ નિનો પેસિફિક મહાસાગરમાં સપાટીના તાપમાનને ગરમ કરે છે. પ્રોફેસર સ્ટીફન કહે છે કે આ તાપમાન પવન, દબાણ અને વરસાદની પેટર્નમાં વૈશ્વિક પરિવર્તન લાવે છે. જ્યારે આપણે અલ નિનોની અસર જોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે દેશમાં લાક્ષણિક વરસાદી ઋતુઓ અને તેની અસર કેવી રીતે થશે તે જોઈ રહ્યા છીએ. તેથી એવું બને છે કે ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય, જેના કારણે આપણે તેની અસરો જોવાનું શરૂ કરી રહ્યા છીએ, જે હાલમાં વધુ સ્પષ્ટ છે.
When we're looking at the impacts of El Nino, normally we're looking at the typical rainy seasons in the country and how they will be impacted. So it just so happens that the monsoon season in India is June through to September, which is why we're starting to see the impacts more obviously there at the moment. In general, we'll expect to see drier conditions around the Western Pacific. So that includes Australia, Indonesia, Philippines, and those can actually cascade. So it's not just drier conditions. We can then perhaps see wildfires associated with that.
ઘણા બધા ખંડો પહેલેથી જ આત્યંતિક ઘટનાઓ સામે જજુમી રહ્યા છે અને અલ નીનો ઝડપથી મજબૂત બની રહ્યું છે. નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે કોઈપણ પ્રદેશ તેના પ્રભાવથી બચી શકશે નહીં. યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રેકોર્ડ બ્રેક ગરમીના મોજા એશિયા અને પેસિફિકમાં સુપર ટાઇફૂન અને ઉષ્ણ કટિબંધીય તોફાનો બધા જ સુસંગત છે. આ દરમિયાન વેનેઝુએલામાં બે વિનાશક ભૂકંપોમાંથી બહાર નીકળવા માટે જે કામ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ પશ્ચિમ આફ્રિકામાં ભયંકર પૂર આવ્યું છે. વિશ્વ હવામાન સંગઠનના વૈજ્ઞાનિક અલવારો સિલ્વા કહે છે કે તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
For preparedness, for early action. And this window is narrowing in some regions as the El Nino will lead to impacts already in some of these regions.
પરંતુ તૈયારી હોવા છતાં પણ પ્રોફેસર સ્ટીફન્સ કહે છે કે સમુદાય પર તેની અસર હજુ પણ વિનાશક જોઈ શકાય છે. જો ખૂબ જ ભારે પૂર આવે તો તમે અપેક્ષા રાખી શકો છો કે પૂરના પરિણામે સમુદાયો વિસ્થાપિત થઈ શકે છે અને તેમની આજીવિકા લાંબા સમય સુધી ખોરવાઈ જશે.
Depending on exactly how El Nino plays out this year, it can have a huge impact on communities. If there's very extreme flooding, then you would expect communities to be displaced as a result of those floods and those their livelihoods interrupted for quite a large period of time. In terms of drought conditions, again, if people are relying on their land and it's not capable of producing food this year, then of course that will impact them quite severely as well.
2026માં વિશ્વના મહાસાગરોએ જૂન મહિનામાં સૌથી વધારે રેકોર્ડ બ્રેક ગરમીનો અનુભવ કર્યો હતો. આબોહવાના મુખ્ય નિયમનકાર તરીકે મહાસાગરો ગ્રીનહાઉસ વાયુઓના કારણે થતી વધારાની ગરમીના લગભગ 90% શોષી લે છે. સમુદ્રી ગરમીના મોજાના પરિણામો દરિયાઈ ઇકોસિસ્ટમ માટે પણ વિનાશક હોઈ શકે છે. કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર સમાન્થા બર્ગેસ કહે છે કે અલ નીનો વિકસિત થાય તે પહેલા જ દરિયાઈ ગરમીના મોજા તીવ્ર બની રહ્યા છે.
Marine heat waves are really what causes the devastation to wildlife in particular. And we have seen numerous marine heat waves recently, particularly in the Mediterranean, but also in the North Pacific. So that is not associated with the El Nino. But as the El Nino event develops, the sea surface temperatures will continue to rise. So we are more likely to see more of those marine heatwave events that lead to consequences, devastating consequences for important ecosystems like coral reefs and seagrass. They also impact the health and quality of fisheries and aquaculture.
તે અલ નીનોની અસર સાથે ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફમાં ગરમીના તણાવ હેઠળ રહેલા કોરલ રીફ પર પણ નજર રાખનારાઓ માટે ચિંતાનું કારણ બન્યું છે, જે લગભગ 9,000 દરિયાઈ પ્રજાતિઓનું ઘર છે. રિચર્ડ લેક વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશનમાં મહાસાગરોના વડા છે. તેઓ કહે છે કે હકીકત એ છે કે સિસ્ટમ હવે અલ નીનો પ્રકારમાં ફેરવાઈ રહી છે, જે સામાન્ય રીતે ખૂબ જ ઓછા વરસાદ સાથે ખૂબ ગરમ થઈ જાય છે.
The fact that the system is now switching over into an El Nino type, which is typically much hotter, with very little rain, with very little mixing of ocean waters, means the reef will become under increasing heat stress.
જેમ જેમ અલ નીનો પેસિફિક મહાસાગરોને ગરમ કરી રહ્યું છે તેમ તેમ કેલિફોર્નિયાના દરિયાઈ કાંઠે સતત દરિયાઈ ગરમીનું મોજું વન્યજીવના બીજા જૂથ માટે પણ વિનાશ સર્જી રહ્યું છે.
Birds sick or dying on the beach. Large numbers of dead birds. And it's not abnormal to see dead birds on the beach, but the quantity of dead birds is unusual. We match that with the concern of the marine heat wave. We think these birds are not being able to access the food that is so important for their livelihood.
International Bird Rescue na CEO J.D. Bergeron kahe chhe ke heat wave thanda, poshak tatvo thi bharpur સપાટીના પાણીના ભાગને નાનો કરી દીધો છે, જ્યાં ક્રીલ, એન્કોવી અને સાર્ડિન કિનારાની નજીક ખીલતા હોય છે.
Hotter, warmer water drives fish away. Fish do not like warm water, so they either go deeper or they find cooler water somewhere else. If birds hunt in that area, their fish are just not there.
તેઓ વધુમાં કહે છે કે કેલિફોર્નિયામાં વન્યજીવ પુનર્વસન સુવિધાઓમાં વસંત ઋતુ દરમિયાન સેંકડો દુર્બળ દરિયાઈ પક્ષીઓ જોવા મળ્યા હતા અને કદાચ સૌથી ખરાબ સમય તો હજુ આવવાનો બાકી છે.
We should be concerned. The environment is not the way it normally is. At some point that's a concern for us too. Not just for bird lovers, but for people who love the ocean, nature, coral reefs, etc. These things are concerning.
SBS News માટે સિડની લેંગ દ્વારા પ્રસ્તુત અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો. મીરાની મહેતા પાસેથી
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, હવે સમય થયો છે આજની મુલાકાતનો. મુલાકાત લઈશું ઉભરતા ક્રિકેટર નીલ પટેલની, જેમણે ઓસ્ટ્રેલિયાની અંડર 19 ક્રિકેટ ટીમમાં પસંદગી પામીને ગુજરાત, ઓસ્ટ્રેલિયા અને સમગ્ર સમુદાયનું નામ રોશન કર્યું છે અને હવે તેઓ ભારત ખાતે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવા પણ સજ્જ છે. તો ચાલો લઈએ મુલાકાત. લઈને આવી રહ્યા છે વત્સલભાઈ પટેલ.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, આજે SBS ગુજરાતીમાં અમારી સાથે જોડાયા છે યુવા ક્રિકેટર નીલ પટેલ, કે જેમની ઓસ્ટ્રેલિયાની અંડર 19 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે અને તે ટીમ આગામી મહિને ભારતના પ્રવાસે જવાની છે. સિડનીમાં રહેતા નીલ તથા તેમના પિતા પુનિત પટેલ પણ આજે આપણી સાથે જોડાયા છે. આપણે નીલની ક્રિકેટ સફર, પસંદગી અને આ ખાસ તક તેમના પરિવાર માટે કેટલી મહત્વની છે તે વિશે વાત કરીશું. નીલ અને પુનિતભાઈ, SBS ગુજરાતીમાં આપનું સ્વાગત છે.
હેલો,
ખુબ આભાર. થેન્ક યુ વતલભાઈ અને SBS ના ઓલ લિસનર્સ અને ઓલ ફોલોઅર્સ ને અમારા તરફથી ખૂબ થેન્ક યુ ફોર હેવિંગ અસ.
નીલ, સૌપ્રથમ તો તમને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે ઓસ્ટ્રેલિયાની અંડર 19 ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થયા છો, જે આગામી મહિને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ભારતની ટૂર ઉપર જવાની છે, ભારત સામે સિરીઝ રમવા માટે.
થેન્ક યુ.
અંડર 19 ઓસ્ટ્રેલિયાની ટીમમાં સિલેક્શન થયું ત્યારે તમે શું કરતા હતા અને જ્યારે તમને ખબર પડી કે તમે સિલેક્ટ થયા છો ત્યારે તમારી કેવી ફીલિંગ હતી?
ઓ, સ્કૂલે હતો અને મારો સ્ટેટ કોચ મને કોલ કર્યો અને કીધું હું ટીમમાં સિલેક્ટ થયો એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ કીધું. સો બહુ પ્રાઉડ ફીલિંગ હતું.
બરાબર. એટલે તમને જયારે ખબર પડી તમે તમારા પેરેન્ટ્સ ને જણાવ્યું કે એમને ઓલરેડી ખબર પડી જ ગઈ હતી?
મેં મારા પેરેન્ટ્સ પછી ફોન કર્યો અને કીધું એન્ડ બંને બહુ હેપી હતા.
બરાબર. નીલ, તમે એક ઇન્ડિયન હેરિટેજ ધરાવો છો, આપના પેરેન્ટ્સ ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા માઇગ્રેટ થયા છે, તમે અહીંયા બોર્ન થયા છો, તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જે જર્સી આપણે જોઈએ છીએ યેલો કલરની, એ ઇન્ડિયા સામે તમે પહેરીને રમશો, ઇન્ડિયાની સામે અને ભારતમાં જ રમશો, તો એ તમારા માટે કેટલું એક અલગ ફિલિંગ હશે? શું તમારા અને તમારા ફેમિલી માટે એ શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે?
થોડોક ઇમ્પોર્ટન્સ છે, બટ એન્ડ ઓફ ધ ડે આપણી ટીમ વિન કરવાનું છે ત્યાં એમની હોમ કન્ડિશન્સમાં. સો યા.
બરાબર. પુનિતભાઈ, આપ કઈ ઉમેરવા માંગશો?
ઓસ્ટ્રેલિયાની આપણી જે ટીમ છે અહીંયા એને કેટલા વર્ષોથી ઘણી ડિફરન્ટ કન્ડિશન્સમાં એટલું બધું પ્રૂવ કર્યું છે. એટલે આ જે યંગ ટીમ છે એ જ પાથ ઉપર આગળ વધશે અને ટીમને સક્સેસ લાવશે. અને ખાસ તો જે ટીમના કોચિસ છે એ લોકો જોડે ખૂબ જ એક્સપિરિયન્સ છે જે આ યંગ ટીમને નર્ચર કરી રહી છે. તો પ્લેન્ટી ઓફ કોન્ફિડન્સ સાથે આ લોકો જઈ રહ્યા છે અને દે વિલ ડેફિનેટલી બેક ધેમસેલ્વ્સ એન્ડ દે વિલ ડેફિનેટલી ચેલેન્જ એવરીથિંગ ઇઝ થ્રોન ટુ ધેમ. કંઈ પણ એમને પ્રેઝન્ટ કરવામાં આવશે તો એ લોકો પૂરેપૂરા તૈયાર છે.
બરાબર. અને પુનિતભાઈ, તમે ભારતથી ઓસ્ટ્રેલિયા આવ્યા છો, આટલા વર્ષોથી અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહો છો અને નીલ ભારત દેશ સામે જ રમશે, તો કેવી ફિલિંગ છે એ જણાવી શકો તમારી અને તમારા પરિવારમાં?
ફિલિંગ્સમાં તો એવું છે કે નીલની ટીમ અને નીલ જોડે અમે એટલા ક્લોઝ સંકળાયેલા છીએ આટલા વર્ષોથી. વી ડેફિનેટલી હેવ લોટ્સ ઓફ સપોર્ટ ટુ નીલ એન્ડ હિઝ ટીમ. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જે અહીંથી બધા જ એના ફ્રેન્ડ અને બધા ટીમમેટ જઈ રહ્યા છે, અમે બધા જ ફેમિલીઝ બહુ જ ક્લોઝલી એન્ગેજ થયેલા, ક્લોઝલી એકબીજાની જોડે છીએ. એટલે બહુ જ પ્રાઉડ ફિલિંગ થશે કે વી વિલ બી એબલ ટુ ડુ અવર બેસ્ટ.
અને નીલ, જ્યારે ઇન્ડિયન કન્ડિશન એ દરેક એસ્પેક્ટમાં ટેસ્ટ લે છે ક્રિકેટરને, તો તમે આ ચેલેન્જ માટે કેટલા તૈયાર છો અને આ ટૂર માંથી તમે શું શીખવા માંગો છો?
હું તૈયાર છું ટૂર માટે, ગેમ ફિલ્મ જોઈને અને કન્ડિશન જોઈને અને ટેક્ટિકલ પ્લાન્સ હું બનાવું છું કેવી રીતે હું ચેલેન્જ કરીશ એમના બોલર્સ અને પ્લેયર્સ. એન્ડ બહુ ન્યુ એક્સપિરિયન્સ હશે, સો ટ્રાઇંગ ટુ લર્ન ફ્રોમ એવરીથિંગ. સો યા,
બરાબર. અને જ્યારે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, એમાં તમને એક રમવાનો એક્સપિરિયન્સ મળશે, તો એના માટે તમે કેટલા તૈયાર છો?
બહુ એન્જોયેબલ એક્સપિરિયન્સ હશે, જસ્ટ ટ્રાઇંગ ટુ ટેક ઇટ ઓલ ઇન અને એન્જોય કરીશ. હું સ્ટેડિયમમાં નથી રમ્યો પહેલા, સો જસ્ટ ટ્રાય એન્ડ સી હાઉ ઇટ ઇઝ પ્લેઇંગ ઇન અ સ્ટેડિયમ. સો યા.
નીલ, ઘણા યંગ ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જે તમારી જેમ જ ઓસ્ટ્રેલિયાને રિપ્રેઝેન્ટ કરવાનું સપનું જોતા હોય છે, તો એમને તમારી શું એડવાઇસ છે કે કેટલી મહેનત કરવી જોઈએ, કેવી રીતે આખો પ્લાન બનાવવો જોઈએ? કારણ કે સ્ટડી સાથે ક્રિકેટ રમવું પડે છે, તો તમારા એક્સપિરિયન્સના આધારે તમે એમને શું એડવાઇસ આપશો કે એ પણ આગળ જઈને ઓસ્ટ્રેલિયાને રિપ્રેઝેન્ટ કરી શકે?
બહુ ઓર્ગનાઇઝ હોવું પડશે અને ટાઈમ મેનેજમેન્ટ સારું પડશે ઇફ ધે ડુ ઇટ પ્રોપરલી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સ્ટીક ટુ ધ પ્રોસેસ એન્ડ ગેમને એન્જોય કરે.
બરાબર. પુનિતભાઈ, નીલ જ્યારે ભારત રમવા જઈ રહ્યો છે ત્યારે તમારી શું તૈયારી છે? તમે પણ એમને એને કંપની આપવા માટે, એની ગેમ જોવા માટે જવાના છો?
હા, ચોક્કસ. અમે નીલ અને એની ટીમને સપોર્ટ કરવા માટે અહીંથી ચોક્કસ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે અમને ખૂબ જ પ્રાઉડ ફિલિંગ થશે કે નીલને ત્યાં અમે ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર ફર્સ્ટ ટાઈમ જોઈશું અને એની ટીમને એમની સાથે એ લોકો જે એટલા વર્ષોથી મહેનત કરી રહ્યા છે એ લોકોનું એક્ઝિક્યુશન જોવાની જે મજા આવશે અને જે આનંદ થશે એ એક અનેરો આનંદ હશે.
નીલ અને પુનિતભાઈ, તમે SBS ગુજરાતી સાથે જોડાયા અને નીલ ઓસ્ટ્રેલિયાની અંડર 19 ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થયો છે, એ સમગ્ર ગુજરાતી સમુદાય અને ઓસ્ટ્રેલિયામાં રહેતો જે ભારતીય સમુદાય છે એના માટે પણ ખૂબ જ ગર્વની બાબત છે. તો ફરીથી એક વખત તમને ખૂબ ખૂબ અભિનંદન.
થેન્ક યુ.
હા, ખૂબ ખૂબ આભાર તમારો વત્સલભાઈ અને SBS નો ખૂબ ખૂબ આભાર. તમે જે નીલને પ્રોત્સાહન આપો છો એ માટે ખૂબ ખૂબ આભાર.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે, તો સાંભળીએ ગીત મનમોહન હેમાધવતું. ફિલ્મનું નામ છે લાલો. સાંભળતા કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
લાઈક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.